ఘంటాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో వజ్రాయాణం నమో లోయే సవసాహూణం హరిహంత సిద్ధ సూరి ఉపాధ్యాయ సాధు సర్వ అర్థ కే ప్రకాశీ మాంగళిక ఉపకారీ హై తినకు స్వరూప జాన రాగతి భై జో భక్తి काय को नमाय स्तुति को उच्चारी है धन्य धन्य तुमई से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसे तुम धारी है हो मेरी ऐसी दशा जैसे तुम धारी है। आज आपड़े एक विशेष टॉपिक ऊपर चर्चा करवानी छे। थोड़ा समय थी आपड़ो आ क्लास चालू थयो छे, जेमा आपड़े हमणा सुधी बेसिक બે ત્રણ પોઈન્ટ્સ ઉપર ચર્ચા કરી। એક તો શરીર અને આત્મા ભિન્ન છે, ઉત્પાદવે ધ્રુવની ચર્ચા કરી, થોડીક ચર્ચા આપણે દ્રવ્યગુણ પર્યાયની કરી, હજી એની ઘણી વિશેષ ચર્ચા છે કારણ કે એ જ મેઇન બેઝ છે। અને એના પછી આપણે ગયા વખતે અંતરાત્મા બહિરાત્મા પરમાત્મા જે આત્માની ત્રણ પર્યાય છે એની આપણે થોડીક ચર્ચા કરી હતી। આ બધી ચર્ચા ઘણી ઉપર ઉપરથી આપણે કરી છે, આના ઊંડાણમાં જાઓ, ડિટેલમાં જાઓ, ડેપ્થમાં જાઓ તો દેર આર લાઈક મેની 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 સબ સબ સ્મોલ સ્મોલ ટોપિક્સ ઇન ઇટ, બટ વી આર નોટ કવરિંગ ઓલ ધોઝ રાઇટ નાઉ। આજે આપણે એક સ્પેશિયલ ચર્ચા માટે મળ્યા છે। તમને ગઈકાલે ત્રણ પોઈન્ટ જેની ચર્ચા આપણે કરવાની છે એ તમને વોટ્સઅપ પર પણ આવ્યા હશે। આપણે એક પર્વ ઉજવી રહ્યા છે, હમણાં એક પ્રસંગ, એક ઇન્સિડન્ટ આપણે ઉજવી રહ્યા છે, જેનું એક એક પોઈન્ટ લઉં છું, થોડુંક ધ્યાન રાખજો। હવે ઉપયોગ એકદમ અહીંયા અટેન્શન એકદમ અહીંયા રાખજો, તમને એક કોઈક વસ્તુ સમજાશે। બહુ જ ઇઝી ટોપિક છે આજે। તો એનું રિયલ નેમ આપણે કહીએ દિવાળી, દીપાવલી, એ બધું બરાબર છે, લૌકિકમાં આપણે એને કહીએ, પરંતુ વોટ ઇઝ ધ રિયલ નેમ ઓફ ધીસ પર્વ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ, હાઉ શુડ વી સેલિબ્રેટ, અને જે પણ એના વિષયમાં ચર્ચા છે એ કરશું। વોટ ઇઝ ધ રિયલ નેમ ઓફ ધ પર્વ, બોલો આયુષી ખ્યાલ છે બેટા, વોટ ઇઝ ધ રિયલ નેમ ઓફ ધ પર્વ? આપણે દિવાળી દીપાવલી કહીએ છીએ, બરાબર છે, થોડા આગળ આવી જાઓ ને તમે લોકો, એટલે પાછળ કેમ બેઠા છો, જેટલું બને એટલું આગળ આવો ને। હા બસ તમે બરાબર છો, હા વેરી ગુડ। હા તો વોટ ઇઝ ધ રિયલ નેમ, સાચું નામ છે આ પર્વનું, લખજો પોઈન્ટ, બુક નથી, બુક પેન ક્યાં છે ને, હા સાચું નામ છે આ પર્વનું, વીર નિર્વાણ મહોત્સવ। પોઈન્ટ સમજાય છે? આજે ઘણું બધું લખવાનું છે તમારે, ઇટ્સ લોટ ઓફ ઇન્ફોર્મેશન, ઇટ્સ only information, it is a storytelling lecture you can say, okay? આપણે મહાવીર ભગવાનની કથા કરવાની છે અને એમાંથી ઘણું બધું શીખવાનું છે, ઇટ ઇઝ નોટ ઓનલી અ સ્ટોરી, રાઈટ? તો પહેલો પોઈન્ટ, હું છેલ્લે પૂછીશ બે ત્રણ પ્રશ્ન। તો પહેલો પોઈન્ટ છે વીર નિર્વાણ મહોત્સવ, પર્વનું નામ છે વીર નિર્વાણ મહોત્સવ, ઓકે? હવે વીર એટલે એક એક વર્ડ, વિરલભાઈ, વીર એટલે મહાવીર, નિર્વાણ, એક એક શબ્દ સમજો, જો શબ્દ નહીં સમજો ને ભાવ નહીં સમજો તો મજા નહીં આવે। હવે તમને વીર નિર્વાણ મહોત્સવ સમજાઈ ગયું કે યાદ પણ રહી ગયું, પણ વોટ ઇઝ ધ મીનિંગ? તો નિર્વાણ એટલે મોક્ષ, ધ અલ્ટિમેટ ગોલ, સમજાય છે? નિર્વાણ એટલે મોક્ષ, અને મહોત્સવ એટલે મહાવીર ભગવાન મોક્ષે ગયા આજના દિવસે, એટલે માટે આપણે એને ઉજવ્યા આજના દિવસે। એટલે હવે એનું પણ તમને કહું છું કેવી રીતના આજનો દિવસ, કાલનો દિવસ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ, વોટ ઓલ, આ બધું લેશું। તો આ એક થયું એનો પર્વનું નામ। હવે નેક્સ્ટ પોઈન્ટ, હવે થોડુંક સમજો જ્યોગ્રફી, જે સ્કૂલમાં ભણી આવ્યા છો, જે લૌકિક જ્યોગ્રફી છે એને ભૂલી જજો એક કલાક માટે, ઓકે, બહુ બેસિક વાત કરું છું. ઉપર છે ત્રણ લોક, ત્રણ લોકથી બનેલું આખું વિશ્વ છે, યુનિવર્સ ત્રણ લોકથી બનેલો. ઓકે, હવે આપણે ક્યાં આવવાનું છે જોજો. ઉપર, ઉપર છે સ્વર્ગલોક, ઉર્ધ્વ લોક કહેવાય, બરાબર છે, એકદમ બેસિક વાત કરું છું. નીચે છે, ઉપર આપણે છે મંદિરમાં આખું એનું ચાર્ટ, નીચે છે અધોલોક જેને નરક લોક કહેવાય, બરાબર છે, સમજાય છે, બરાબર, અને વચ્ચે છે મધ્ય લોક. ઓકે, તો ઉપર સ્વર્ગ, એકની ઉપર એક, ની ઉપર એક, એવી રીતના છે સ્વર્ગો, સ્વર્ગની રચના એવી રીતના છે. નરક છે એકની નીચે એકની નીચે એક, આ ખબર છે ને સમ્યક, નીચે એકની નીચે એકની નીચે એકની નીચે એક નરક છે, એવી સાત પૃથ્વીઓ છે, સાત નરક, સાત નરક નો કહેવાય એકચ્યુઅલી, સાત પૃથ્વી છે, બરાબર છે. નરક 84 લાખ છે, સમજાય છે, એ વિશે આપણો આખો અલગ છે. હવે મધ્યલોકમાં આવીએ આપણે. મધ્યલોકમાં, મધ્યલોક એ તિર્યક લોક છે, આમ તીર્છો છે, બરાબર છે, તો એમાં છે અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર, લેન્ડ એન્ડ વોટર, લેન્ડ એન્ડ વોટર, બરાબર, એટલું સમજાયું. નાવ વી કમ ટુ ધ ફર્સ્ટ લેન્ડ, આઈ એમ ટેકિંગ યુ વેર મહાવીર ભગવાન વોઝ બોર્ન એન્ડ વેર વોટ હેપન્ડ, એન્ડ એ બધા માટે હું આ વાત કરું છું. તો મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, તો એ અસંખ્યાત દ્વીપ સમુદ્રમાંથી મધ્યલોકના પહેલા દ્વીપ પર આવો, એનું નામ છે જંબુ દ્વીપ. જેટલું લખાય, જેટલું યાદ રહે એટલું યાદ રાખજો, નથિંગ કમ્પલ્શન, પણ સમજો ખાલી ધ જ્યોગ્રાફી. તો એ જંબુ દ્વીપ વચ્ચે છે સૌથી ફર્સ્ટ દ્વીપ, દેટ ઇઝ લેન્ડ, એના પછી વોટર, એના પછી દ્વીપ, એના પછી વોટર, એના પછી દ્વીપ, એમ કરીને અસંખ્યા દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, ડબલ 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 વિસ્તાર વાળા છે. ધ સ્મોલેસ્ટ ઇઝ જંબુ દ્વીપ. ઓકે, હવે એને આપણે આમ રાખો તમે થાળીના આકારની જેમ, તો એમાં સાત ક્ષેત્ર છે. યુ મસ્ટ હેવ હર્ડ ભરત ક્ષેત્ર, પ્રતિતિ, યુ મસ્ટ હેવ ને ભરત ક્ષેત્ર, પછી વિધેય ક્ષેત્ર, બરાબર છે, સીમંદર ભગવાન હમણાં વિધેય ક્ષેત્રમાં છે. આપણે ક્યાં છે હમણાં, આપણે ક્યાં છે, તો આપણે ભરત ક્ષેત્રમાં છે. નાવ એ જે આપણે જંબુ દ્વીપ છે એના સાત ક્ષેત્ર છે, એમાંથી ભરત ક્ષેત્રમાં આવી જાઓ. વી આર વેર નાવ, સમજાય છે, ત્રણ લોક, એમાં ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, મધ્યલોકમાં અસંખ્યા દ્વીપ અને સમુદ્ર, દ્વીપ સમુદ્ર સમજાયું, દ્વીપ અને સમુદ્ર, દ્વીપ એટલે લેન્ડ, સમુદ્ર એટલે વોટર, બરાબર છે, તે દ્વીપ સમુદ્ર થઈ ગયું. એ દ્વીપ સમુદ્રમાંથી આપણે આવ્યા ફર્સ્ટ દ્વીપમાં, આવી ગયા બધા, સમજાય છે ને, ફર્સ્ટ દ્વીપનું નામ જંબુ દ્વીપ, અને જંબુ દ્વીપના કેટલા ક્ષેત્ર છે, સાત ક્ષેત્ર છે, છ પર્વત છે જે આખા જંબુ દ્વીપને સાતમાં ડિવાઇડ કરે છે. ઓકે, જેટલું યાદ રહે એટલું, છ પર્વત અને સાત ક્ષેત્ર. ઓકે, તો એ સાત ક્ષેત્ર છે, અને એમાં આપણે આવી ગયા કયા ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં. પ્રતિમભાઈ એકદમ ક્લિયર, એટલું એકદમ પ્રોપર, તો ભરત ક્ષેત્રમાં આવ્યા. ભરત ક્ષેત્રમાં છ ખંડ છે, ખંડ, છ ખંડ, ચક્રવર્તી છ ખંડને જીતે છે, એમ આવે છે ને, છ ખંડ છે. હવે છ ખંડમાં પાંચ છે મ્લેચ્છ ખંડ અને એક છે આર્ય ખંડ. પાંચ કેવા છે, મ્લેચ્છ, અને એક આર્ય. હવે એ છ ખંડમાં પણ આપણે આર્ય ખંડમાં આવી જઈએ, કારણ કે આપણે આર્ય ખંડમાં છે, બરાબર છે. હવે એ આર્ય ખંડમાં ક્યાં આવી ગયા, આપણે જંબુ દ્વીપના સાત ક્ષેત્રમાંથી ભરત ક્ષેત્રના છ ખંડમાંથી પાંચ મ્લેચ્છ અને એક આર્ય, અને આપણે આવી ગયા આર્ય ખંડમાં. હવે એ આર્ય ખંડમાં દેર ઇઝ અ ટાઈમ સાયકલ, સમજાય છે, છ આરાનો ટાઈમ સાયકલ ચાલે છે. શેમાં, આર્ય ખંડમાં, જંબુ દ્વીપના આર્ય ખંડમાં છ આરાનો ટાઈમ સાયકલ ચાલે, ફર્સ્ટ આરો, સેકન્ડ આરો, થર્ડ આરો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બરાબર છે, એકદમ બરાબર, બધાને ક્લિયર, બરાબર. આપણે કયા આરામાં છે, વિચ ટાઈમ સાયકલ આર વી ઇન, આપણે પાંચમા આરામાં છે, હમણાં પાંચમો આરો ચાલી રહ્યો છે, બરાબર છે. હવે જે આ તીર્થંકરો થઈ ગયા, આપણે જે વાત કરીએ છીએ 24 તીર્થંકર, બરાબર, તો જે આ તીર્થંકરો જે થઈ ગયા, એ તીર્થંકર આ છ આરામાંથી કયા આરામાં થાય, ચોથા આરામાં થાય, સમજાય છે. રચિત, આઈ થિંક યુ આર ધ યંગેસ્ટ અમોંગસ્ટ ઓલ, બરાબર ને. તો છ આરામાંથી તીર્થંકરો કયા આરામાં થાય? તીર્થંકર જેવા. તીર્થંકર કેટલા હોય? 24, બરાબર છે. તીર્થંકર જેવા બીજા ટોટલ 24 ને એડ કરો તો બીજા ટોટલ મળીને 63, કેટલા? 63 શલાખા પુરુષો થાય. શલાખા પુરુષ એટલે પવિત્ર, પ્યોર, પવિત્ર પુરુષો, ઉત્તમ પુરુષો થાય એવા 63 પુરુષો થાય છે, જેને 63 શલાખા પુરુષ કહેવાય છે. શું કહેવાય છે? સમ્યક 63 એટલે 63, બોલો જોશથી બોલો, શલાખા પુરુષ. શલાખા 63 શલાખા પુરુષ થાય છે, બરાબર છે. હવે જે લેટ આવ્યા એની માટે મેહુલભાઈ તમારી માટે એકવાર રિવાઇઝ કરીએ છીએ ફટાફટ. ચલો ક્યાંથી ક્યાં આવ્યા? જલ્દી જલ્દી. આખું વિશ્વ, અગેન આખું વિશ્વ, એ આખા વિશ્વમાં 3 લોક, ઉપર છે ઉર્ધ્વલોક, નીચે છે અધોલોક, અને વચ્ચે છે મધ્યલોક. મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર, લેન્ડ અને વોટર. એમાં સૌથી પહેલો, સૌથી નાનો અને સૌથી પહેલો દ્વીપ કયો? દ્વીપ જંબુ દ્વીપ. જંબુ દ્વીપમાં કેટલા ક્ષેત્ર, કેટલા પર્વત? વેરી ગુડ, 6 પર્વત અને 7 ક્ષેત્ર. 7 ક્ષેત્રમાંથી આપણે કયા ક્ષેત્રમાં? ભરત ક્ષેત્ર. ભરત ક્ષેત્રમાં કેટલા ખંડ? 6 ખંડ. 5 મ્લેચ, 1 આટલું થઈ ગયું ને? ચલો સારું. તો આર્યખંડના કેટલા ટાઈમ સાયકલ આર્યખંડમાં? This time cycle is in આર્યખંડ. ઓકે, આર્યખંડમાં કેટલા ટાઈમ સાયકલ? 6 આરા, બરાબર. એમાં એમાં આપણે કયા આરામાં છીએ હમણાં? 5મા આરામાં. અને એની પહેલા કયો આરો ગયો? 4થો. એમાં કેટલા પુરુષો થાય? 63 શલાખા પુરુષો. એને શું કહેવાય? શલાખા પુરુષ. 63 શલાખા પુરુષો થાય, બરાબર. હવે 63માં 24 આર તીર્થંકર, 24 તીર્થંકર. હવે જે 4થો આરો છે ને, ઇટ હેઝ અ ટાઈમ પીરિયડ. 4થો આરો કેટલો લાંબો? જે રીતના 5મો આરો છે ને, 5મો આરો, ઇટ ઇઝ 21,000 યર્સ. 5મો આરો કેટલા વર્ષનો છે પ્રતિતિ? હા બોલો જોશી, 21,000 યર્સ નો 5મો આરો છે. 6ઠો આરો પણ 21,000 યર્સ નો છે. 5મો આરો 21,000 યર્સ, 6ઠો આરો. તમને અહીંયા જ બધું યાદ રહી જવું જોઈએ, મને તો એવું થાય છે, અને યાદ રહી જ જશે, બરાબર. હવે 5મો આરો 21,000, 6ઠો આરો 21,000, તો 4થો આરો કેટલો મોટો હતો? જે થઈ ગયો, વયો ગયો 4થો આરો, હાઉ મચ ઇટ વોઝ, હાઉ બિગ ઇટ વોઝ ધ ટાઈમ પીરિયડ, હાઉ બિગ ઇટ વોઝ? ઇટ વોઝ બિગ, ઇટ વોઝ હ્યુજ, ઇટ વોઝ 1 કરોડ ઇન્ટુ કરોડ સાગર વર્ષ. યુ જસ્ટ રિમેમ્બર ધીસ મચ. Now we have to go in that detail. What is Sagar, Kroda, Krodi? Kroda, Krodi is 1 crore into crore. Samjhai chhe? 1 crore into crore. So that big, ane Sagar, 1 Kroda, Krodi, Sagar years, minus 42,000 years you have to do. Of 21. Because 21 is 5mo aro, ane 21 is 6ઠો aro. So that 42,000 years you minus from 1 કરોડા ક્રોડી, દેટ મચ યુ માઇનસ, તો જેટલો કાળ રહ્યો ઇટ ઇઝ 4થો આરો. સો નાઉ આઈ વોન્ટ યુ ઓલ ટુ, વી ઓલ શુડ ગો ઇન દેટ 4થો આરો. નાઉ ભૂલી જાઓ, હમણાં આપણે 5મા આરામાં છે. હવે 4થા આરામાં આપણે જઈએ અને જોઈએ તો એ 4થો આરામાં 1 કરોડા ક્રોડી સાગર યર્સ, માઇનસ 42,000 યર્સ, દેટ બિગ. અને એ એટલા લાંબા કાળમાં પેલા ઋષભદેવ ભગવાનથી લઈને 24માં મહાવીર ભગવાન, એટલે 24 તીર્થંકરો એ કાળમાં થયા એટ ડિફરન્ટ ટાઈમ. 2 તીર્થંકર એક સાથે ન હોય, એટ અ ટાઈમ ઓનલી 1 તીર્થંકરનું શાસન ચાલે. ના, વોટ ઇઝ તીર્થંકર, કેવી રીતના થાય, શું છે, શું નહીં, આપણે બધી વાત કરશું, બરાબર છે. તો એ જે આખો 4થો આરો છે એમાં આદિનાથ ભગવાન, કોને 24 તીર્થંકરના નામ, 24ના નામ આવડે છે? વેરી ગુડ, 1, 2, 3, વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધાને આવડે છે તો આપણે એ પણ શીખશું. 24 તીર્થંકરના નામ, ઋષભદેવથી લઈને મહાવીર ભગવાન પર્યંત 24 એવા તીર્થંકર પુરુષો થયા. હવે આપણે એની કથા ચાલુ કરી, જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આપણે આ જે પર્વ ચાલી રહ્યો છે એના ઇમ્પોર્ટન્સ પણ આવીએ, ઇમ્પોર્ટન્સ પર આવીએ. થોડી ચર્ચા હમણાં પહેલા ક્લાસમાં પણ કરી. હવે સાંભળજો, તો એમાં 24 તીર્થંકર થયા. હવે આપણે ઘણી બધી વાતો સ્કીપ કરીને આપણે લાસ્ટ ના 24માં તીર્થંકર પર આવ્યા, બરાબર છે, મહાવીર ભગવાન. હવે એક 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 વાત એની લઉં છું, સાંભળજો ધ્યાનથી. મહાવીર ભગવાનનો જીવ અહીંયા ભરત ક્ષેત્રમાં, મહાવીર ભગવાનનો જીવ અહીંયા ભરત ક્ષેત્રમાં સ્વર્ગમાંથી આવ્યા. પહેલો પોઈન્ટ યાદ રાખવાની કોશિશ કરજો કે આખી સ્ટોરી તમને, આખી સ્ટોરી મહાવીર ભગવાનની તમને ખ્યાલમાં આવી જશે. સ્વર્ગમાંથી એ જીવ અહીંયા આવ્યા, બરાબર. ક્યાંથી આવ્યા? સ્વર્ગમાંથી. કયા સ્વર્ગમાંથી? સ્વર્ગ છે ને, સ્વર્ગ તો ઉપર સ્વર્ગ છે, તો સ્વર્ગ 16 છે, 16 સ્વર્ગ છે, એકની ઉપર એક, એટલે 1, 2 પછી 3, 4, 5, 6 એવી રીતના આપણું એનું ઓલું છે, બરાબર. તો 16માં અચ્યુત સ્વર્ગ, યાદ રહે એટલું જ યાદ રાખજો, નો ફોર્સ એન્ડ નો પ્રેશર, જસ્ટ સાંભળો. 16માં અચ્યુત સ્વર્ગથી મહાવીર ભગવાનનો જીવ અહીંયા ભરત ક્ષેત્રમાં અંતિમ તીર્થંકર તરીકે અહીંયા અવતાર થયો. આ એક પોઈન્ટ. હવે ભરત ક્ષેત્રમાં ક્યાં અવતાર થયો અને ક્યારે થયો, ક્યાં થયો, એ બધી વાતો લઈએ. તો ભરત ક્ષેત્રમાં મહાવીર ભગવાનના જીવનો જન્મ કુંડગ્રામ, જેને આપણે હમણાં કહીએ છીએ વૈશાલી નગરી, અને કુંડલપુર, કુંડલપુર સાંભળ્યું હશે ને, કુંડલપુર ગામમાં મહાવીર ભગવાનનો જીવ, એમનો જન્મ થયો, બરાબર છે. હવે ક્યારે થયો એ પણ લઉં છું. સેકન્ડ પોઈન્ટ એમના બહુ બેસિક છે, થોડા પોઈન્ટ બહુ બેસિક છે, થોડા તમને જાણવા મળશે નવા. એમના પિતાનું નામ મહાવીર ભગવાનના, માતા પિતાનું નામ, માસીઓનું નામ, માસી 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 સમજાય ને, માસી, હા, માતા પિતા અને માસી, આટલું લઈએ આપણે. માતા પિતા અને માસીનું નામ, બે માસીનું નામ લઉં છું. કોઈને ખબર છે માસીનું નામ? અમને અમારી માસીનું નામ ખબર હોય, મહાવીર ભગવાનની માસીનું નામ અમને શું ખબર હોય, બોલો. બે માસી વેરી ફેમસ, ચાલો માતા પિતા તો કહો. હા, વેરી ગુડ. ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજા, પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતા, આટલું યાદ રહેશે. નેક્સ્ટ ટાઈમ એક્ઝામ લેવી પડશે, આપી શકો ને પેપર, જસ્ટ લખી શકો તમે, ચલો નેક્સ્ટ ટાઈમ લેશો. તો ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજા, એ માતા અને પિતા. મહાવીર ભગવાનના બે માસી કહું છું, એક તો ચેલનારાની અને એક ચંદનબાળા. વેરી ગુડ. ચેલનારાની અને ચંદન, શ્રેણિક રાજાના વાઇફ ચેલનારાણી, હવે એની આખી સ્ટોરી અલગ છે. ચંદનબાળા સતીની આખી સ્ટોરી અલગ છે. પણ એ બેવ કેવા હતા? મહાવીર ભગવાનના માસી હતા. અને ખાસ એમાં એમ આવે છે કે જે ચેલનારાણી હતા, એ ચેલનારાણીને મહાવીર ભગવાન જયારે યુવાન હતા, યુવાન એટલે યંગ હતા, યંગ એજ, તો મહાવીર ભગવાને ઉપદેશ આપ્યો અને ચેલનારાણીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ઓકે, માસીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ મહાવીર ભગવાનના જીવના ઉપદેશને સાંભળીને, બરાબર. આટલી વાત થઈ ગઈ. હવે આપણે મહાવીર ભગવાનના બે પૂર્વના ભવ યાદ કરીએ. હવે હમણાં ક્યાં આવી ગયા મહાવીર ભગવાન? ક્યાં આવી ગયા? આપણી વચ્ચે, ભરત ક્ષેત્રમાં આવી ગયા, કુંડલપુરમાં જન્મ થઈ ગયો, ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાયા અંતિમ. હવે કેમ આટલું ઇમ્પોર્ટન્સ? કારણ કે અંતિમ ગર્ભ અને અંતિમ જન્મ. હવે પછી જન્મ નહીં, અને હવે પછી ગર્ભમાં આવું નહીં, હવે પછી જન્મ મરણ નહીં. કારણ કે એ જ ભવમાં, મહાવીરના ભવમાં એ જીવ ક્યાં ગયા? તો કે મોક્ષે ગયા. પરંતુ એમની મોક્ષની યાત્રા ચાલુ ક્યાંથી થઈ? મોક્ષની યાત્રા ચાલુ, મોક્ષ, મોક્ષ એટલે સિદ્ધ દશા, સિદ્ધ દશા, જે હમણાં મહાવીર ભગવાન સિદ્ધ દશામાં બિરાજમાન છે. ક્યાંથી ગયા મહાવીર ભગવાન? મોક્ષ ક્યાંથી ગયા? ક્યાંથી ગયા? પાવા, યુ બીન ટુ પાવાપુરી? કોણ કોણ ગયું છે પાવાપુરી? વેરી ગુડ. પાવાપુરી ખરેખર જવા, પાવાપુરી છે, પછી અભિપુલાચલ પર્વત છે, પછી ચંપાપુરી છે, સમ્યક શિખર છે, આ બધે તો જવું જોઈએ, જોવું જોઈએ. અને અંદરથી ખરેખર ભાવ આવે કે હવે સાંભળજો, એ પાવાપુરીથી લઉં છું આખી સ્ટોરી, પરંતુ એ મોક્ષ જે ગયા એની વાત કરું તો પાવાપુરીથી તમે જાઓ ત્યાં એમના પગલા છે, મને મંદિર યાદ આવે છે, હવે હમણાં રિસન્ટલી જ ગઈ હતી, એટલે એ પાવાપુરીમાં મહાવીર ભગવાનના પગલા છે. એન અરિહંત અવસ્થા, અરિહંત અવસ્થામાંથી એ જીવ શરીરને છોડી, ચાર અઘાતી કર્મ છોડી, જેટલું સમજાય એટલું સાંભળજો સમજો, અને એ છોડીને આખો જે આત્મા એમાંથી નીકળીને, એક ઇમેજિન કરો, આજે રાતના અને કાલે સવારના આ ઘટના ઘટી છે પાવાપુરીમાં. ઇમ્પોર્ટન્સ એટલે છે સમજાવું તો જોઈએ કે દિવાળી દીપાવલી ને શું ઉજવીએ છીએ આપણે, કેમ ઉજવીએ છીએ. અંતિમ તીર્થંકર આપણા જે મહાવીર ભગવાન પાવાપુરીમાં, એટલે સમજો આજે આખો દિવસ પાવાપુરીમાં અરિહંત અવસ્થામાં છે. અરિહંત અવસ્થાનો લાસ્ટ ડે, અરિહંત અવસ્થાનો લાસ્ટ ડે આજે 14, આ 14મો દિવસ પસાર થશે અને રાતના અંતિમ પ્રહર અને બિગિનિંગ ઓફ અમાવસ કાલે. તો એ દિવસે કેટલા વર્ષ પહેલા, આજે તો આપણે આજે મનાવીએ છીએ, પણ ધીસ હેપન્ડ બિફોર હાઉ મેની યર્સ, ધીસ હેપન્ડ બિફોર હાઉ મેની યર્સ, ધીસ હેપન્ડ બિફોર 2545 યર્સ, 2545 વર્ષ પહેલાની આ ઘટનાને આપણે યાદ કરી રહ્યા છીએ. કેટલા વર્ષ? 2545 યર્સ પહેલાની વાત છે. આ ચોથા અરાની વાત છે. અને એ જે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એના પછી, સાંભળજો ધ્યાનથી સાંભળજો, મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એટલે મોક્ષે ગયા, પાવાપુરીથી સિદ્ધ થઈ ગયા, અરિહંત અવસ્થા છૂટી ગઈ, સિદ્ધ થઈ ગયા. એના પછી એ ફો તારો હતો, આપણે વાત કરીએ ને ફો તારામાં 24 તીર્થંકર થાય, એ ફો તારો હતો અને એ ફો તારામાં એ નિર્વાણ પામ્યા. એના પછી ત્રણ વર્ષ 3 યર્સ 8 મહિના અને 15 દિવસ, કેટલા? 3 યર્સ 8 મહિના અને 15, એટલે 8.5 મહિના. 3 વર્ષ અને 8.5 મહિના પછી પંચમારો ચાલુ થયો. સમજાય છે? મહાવીર ભગવાન મોક્ષે ગયા પછી 3 યર્સ, બોલો બોલો બધા, 3 યર્સ, રચિત બેટા, 3 યર્સ 8 મંથ્સ એન્ડ 15 ડેઝ વર લેફ્ટ ટુ પાસ ફોતારો. ફોતારો ખતમ થવાને આટલો ટાઈમ બાકી હતો અને મહાવીર ભગવાન ને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ. નિર્વાણ એટલે મોક્ષ, મોક્ષ એટલે સિદ્ધ દશા. અરિયન દશામાં હતા અને સિદ્ધ દશાની પ્રાપ્તિ આજે રાતના પાવાપુરીથી થઈ. એટલે સમસ્ત કર્મ, શરીર બધું, સમોષણ બધું, ઓમ ધ્વનિ બધું છૂટી ગયું અને આખો સોલ એટલે કે ચૈતન્ય તત્વ એટલે કે આત્મા, નાવ યુ ગો ટુ પાવાપુરી. ચલો આપણે પ્રેક્ટિકલી જયારે જશું ત્યારે, પણ ઇમેજિન કરો કે તમે ત્યાં ઉભા છો અને ત્યાં ઉભા છો જ્યાં મહાવીર ભગવાન અરિહંત અવસ્થામાં હતા, 2 દિવસ પહેલા ત્યાં પહોંચી ગયા હતા. અને ત્યાંથી એ ડાયરેક્ટ તમે ઉપર જોશો, ડાયરેક્ટ ત્યાંથી ડાયરેક્ટ ઉપર જોશો તો સિદ્ધ અવસ્થામાં મહાવીર ભગવાન ઉપર બિરાજમાન છે. યુ અપ્લાય ધીસ ટુ ઓલ ધ તીર્થંકર્સ એન્ડ યુ અપ્લાય ધીસ ટુ ઓલ ધ જી હુ હેવ ગોન મોક્ષ. સમશ્રેણી એને શું કહેવાય? રિમેમ્બર ધીસ વર્ડ, સમશ્રેણી એટલે સમાન શ્રેણી, એટલે સમાન જગ્યા ઉપર, એક્ઝેક્ટલી ત્યાંથી ઉપર તમે જોશો તો સિદ્ધ અવસ્થામાં એ જીવ બિરાજમાન છે. તો ત્યાં જઈને આપણે એ જ ભાવના ભાવી છે, ભાવવાની છે. અને અહીંયા બેઠા બેઠા પણ આજે એ ભાવના ભાવવાની છે કે એવી સિદ્ધ દશા મને પણ શીઘ્ર પ્રગટ થાય. ચલો થઈ ગઈ. તો આ તો આપણે અલ્ટિમેટ વાત કરી લીધી મોક્ષની, બરાબર. તો હમણાં અગર હું તમને એમ પૂછું, ક્વેશ્ચન પૂછું કે મહાવીર ભગવાન એટ પ્રેઝન્ટ પંચ પરમેષ્ઠી માંથી, કૃતાર્થભાઈ, પંચ પરમેષ્ઠી માંથી મહાવીર ભગવાન કયા પરમેષ્ઠી રૂપે છે? સિદ્ધ પરમેષ્ઠી રૂપે. આપણે હમણાં ઉપર છે, આપણે પ્રતિમા છે મહાવીર ભગવાનની, આપણે હમણાં એમને અરિહંત દશામાં પૂજીએ છે, પણ એક્ઝેક્ટલી રાઈટ નાઉ મહાવીર ભગવાન ઇઝ ઇન સિદ્ધ દશા. ધીસ વી હેવ ટુ નો, કારણ કે સિદ્ધ દશામાં આકાર નથી ને, શરીર નથી ને, એટલે આપણે આપણે અરિહંત દશામાં શરીર સહિત મહાવીર ભગવાનને પૂજીએ છીએ, જે એમની પૂર્વ દશા હતી અરિહંત દશા, પણ રાઈટ નાઉ સિદ્ધ દશામાં છે. ઓકે, હવે માય ક્વેશ્ચન વોઝ કે ધીસ જર્ની બિગેન ફ્રોમ વેન. મોક્ષ માર્ગ, મોક્ષની આ જર્ની ચાલુ, આ જર્ની ચાલુ થઈ મહાવીર ભગવાનનો જીવ, જે આપણે કીધું ને ભરત ક્ષેત્રમાં જન્મ થયો, એના 10 ભાવ પહેલા આ જર્ની ચાલુ થઈ ગઈ હતી. કેટલા ભાવ પહેલા? આઈ થિંક નેક્સ્ટ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ અ ક્વેશ્ચનર, યુ હેવ ટુ સોલ્વ. ઇટ્સ વેરી, ઇટ વિલ બી વેરી બેસિક. અને એ બીજોલી બેન કાઢશે, હે ને? તમે કાઢજો ક્વેશ્ચન્સ, મને બતાવજો, અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ 5 મિનિટમાં આપણે એને ફિલ કરવા માટે આપશું. આવશો ને બધા કે ભાગી જશો? ઇટ વિલ બી વેરી ઇઝી. બીજોલી બેન કાઢશે એટલે પછી આપણને ટેન્શન જ નથી, હે ને? ચલો, તો એ જર્ની ચાલુ થઈ 10 ભાવ પહેલા. સિંહની પર્યાયમાં, સિંહ એટલે લાયન, લાયનની પર્યાયમાં વિચાર કરી શકો તમે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. જે સમ્યક દર્શનની આપણે ચર્ચા હવે કરવાની છે ઘણી બધી, એ સમ્યક દર્શનની પ્રાપ્તિ મહાવીર ભગવાનના જીવને સિંહની પર્યાયમાં થઈ, બોલો. અને આપણે મનુષ્ય થઈને આપણે એમ કહીએ કે અરે અમે કેવી રીતના કરીએ, અમારે કેવી રીતના થાય, અમે કેવી રીતના કરી શકીએ. સિંહની પર્યાયમાં જીવની મોક્ષ માર્ગની યાત્રા ચાલુ થઈ. કારણ કે આત્મા સિંહ ક્યાં છે, આત્મા મનુષ્ય ક્યાં છે, આત્મા શરીર ક્યાં છે, આત્મા અંદરમાં આત્મા છે, આત્મા આત્મામાં છે. અને આત્મા આત્માને ઓળખી લે અને એનું જ નામ સમ્યક દર્શન છે. જે એ કાર્ય સિંહની પર્યાયમાં મહાવીર ભગવાનના જીવે કર્યું. અને તમને ખબર છે એમને ઉપદેશ કોને આપ્યો? બે મુનિરાજ આકાશમાંથી આવ્યા, બે મુનિરાજ આકાશમાંથી આવ્યા. એ મુનિરાજે સમોષણમાં, કોઈક તો ભગવાનના સમોષણમાં એ મુનિરાજે પ્રશ્ન પૂછ્યો કે આ ભરત ક્ષેત્રના 24મા તીર્થંકર હમણાં ક્યાં છે? હવે જે 24મા તીર્થંકર થવાના છે એ જીવ ક્યાં છે? આવો પ્રશ્ન સમોષણમાં બધા પૂછે ને ભગવાનના જ્ઞાનમાં જણાય અને આન્સર આવે. અને ભગવાને કીધું કે એ જંગલમાં, વન જંગલમાં, ઘોર જંગલમાં એ સિંહનો જીવ, એ 10મા ભવમાં, 10 ભવ પછી મહાવીરનો જીવ થઈને મોક્ષે જવાનો. સમજાય છે બધાને? પ્રતિમભાઈ, વિરલભાઈ, બરાબર. તો સિંહની પર્યાયમાં બે મુનિરાજ આકાશમાંથી આવે છે. એમને ક્યુરિયોસિટી થાય છે કે ના, અમને જીવને જોવો છે. આવે છે, ઉપદેશ આપે છે અને એ જીવને સિંહની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, સેલ્ફ રિયલાઇઝેશન, બરાબર છે. અને એક ભવ આપણને હજી, મારે ખાલી બે ભવ, પહેલાના બે ભવની વાત કરવી છે. એક આ સિંહની વાત થઈ ગઈ જે 10 ભવ પહેલાની છે. અને વન ગો વેરી બેક, આદિનાથ ભગવાન, ફર્સ્ટ ઋષભદેવ ભગવાન, ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત અને બાહુબલી જોયું છે ક્યારે? ત્રણ જોયા છે, વચ્ચે ઋષભદેવ હોય, પ્રતિમાજી ઋષભદેવની હોય અને એક બાજુ ભરત અને એક બાજુ બાહુબલી. ઇટ ઇઝ સો બ્યુટિફુલ ટુ સી લાઈક ફાધર એન્ડ ટુ સન. સમજાય છે? તે ભરતના પુત્ર મારીચી એ મહાવીર ભગવાનનો જીવ. સમજાયું કૃતાર્થભાઈ? ભરતના પુત્ર, ઋષભદેવ ભગવાનનો પુત્ર ભરત, ભરતના પુત્ર મારીચી એ મહાવીરનો જીવ. અને એ જીવ, એટલે યુ કેન નાઉ ઇમેજિન, બીકોઝ સો આઈ ટોલ્ડ યુ ધ ટાઈમ પીરિયડ, એક કરોડા ક્રોડી સાગર. મહાવીર થયા લાસ્ટમાં અને ઋષભદેવ થયા ફર્સ્ટ. તો વિચાર કરો, ફર્સ્ટ આદિનાથ ઋષભદેવ ભગવાનના કાળમાં એ જીવ ત્યાં આદિનાથ ભગવાનનો પૌત્ર, ગ્રેન્ડસન તરીકે હતા અને સમોષણમાં હતા. અને સમોષણમાં પછી એમને જે પણ વિરોધ કર્યો, ગુસ્સો આવ્યો, બહાર નીકળી ગયા. મારીચીનો જીવ, મહાવીરનો જીવ ત્યાંથી બહાર નીકળી ગયો અને સમોષણની બહાર ઉભો રહીને, વિચાર કરો, સમોષણની બહાર દાદાનું સમોષણ છે અને પૌત્ર બહાર ઉભો રહીને કે છે અરે અંદર નહીં જાઓ, હું કહું છું ધર્મ શું છે. વિરોધ, વિરોધ, ગુસ્સો. હવે શેનો વિરોધ, શેનો ગુસ્સો, એ બધી વાતો પણ છે. કેમ, ખાલી એક પોઈન્ટ કહી દઉં તમને, તમને એમ થાય કે શું ગુસ્સો આવ્યો. ગુસ્સો એટલો આવ્યો કે તમે પહેલા તીર્થંકર અને હું 24મો, હવે આટલો કાળ રખડવાનું હતું ને સંસારમાં, એટલે આવા પ્રકારના પરિણામ બગડી ગયા. કારણ કે આટલો કાળ સંસારમાં રખડવાનું હતું, અજીતનાથથી લઈને પાર્શ્વનાથ ભગવાન થાય એટલો કાળ એ મહાવીરના જીવે સંસારમાં રખડવાનું હતું, એટલે આ પ્રકારનો દિવ્ય ધ્વનિનો વિરોધ કરીને સમોષણની બહાર ઉભા રહીને બધાને પકડી પકડીને અરે હું કહું છું ધર્મ શું છે, હું કહું છું ધર્મ, અંદર શું જાઓ છો, અંદર શું જાઓ છો, એમ કરીને વિરોધ કરીને નરક અને નિગોદ જેવી કેવી ખરાબ ગતિઓમાં પણ મહાવીર ભગવાનનો જીવ ગયો. બીકોઝ એટલો કાળ સંસારમાં રહેવાનું હતું ભાઈ. મોક્ષ માર્ગની યાત્રા તો 10 ભવ પહેલા ચાલુ થવાની હતી સિંહની પર્યાયમાં, એટલે જસ્ટ 10 ભવ પહેલા. અને પછી એ જીવ મહાવીર તરીકે આવ્યો, બરાબર. આટલું સમજાઈ ગયું? ઘણી બધી વાતો થઈ ગઈ, થોડું વધારે થઈ ગયું, હજી ઘણું બાકી છે. ઓકે, હવે મહાવીર ભગવાનના પાંચ નામ, કોઈને ખબર છે? પાંચ નામ. માતાનું નામ થઈ ગયું, પિતાનું નામ થઈ ગયું, માસીઓનું નામ થઈ ગયું, પૂર્વના બે ભવ થઈ ગયા, ભરત ક્ષેત્રની વાત કરી, ત્રણ લોકની વાત કરતા કરતા ભરત ક્ષેત્રની વાત કરી, આર્યખંડની વાત કરી, છ આરાની વાત કરી, ચોથા આરાની વાત કરી, પાંચમા આરાની વાત કરી, ટાઈમની વાત કરી, ચોથા આરા, કેમ પ્રતિમા હસો છો, ચોથા આરામાં આપણે વાત કરી આદિનાથી ઋષભદેવ, એક કોડા કોડી સાગર માઇનસ 42,000 યર્સ, 21, 21, આટલું થઈ ગયું. અરે બોલો, ચલો, વેરી ગુડ. તો હવે આપણે એમના પાંચ નામ પર આવ્યા, હજી ઘણી બધી વાતો બાકી છે, થાકતા નહીં, હે ને? હા, હવે પાંચ નામ, ચલો, મહાવીર ભગવાનના પાંચ નામ. કોઈને નામ યાદ, ઘણા બધાને ખબર જ હશે પાંચ નામ. મને એની સ્ટોરીઝ ખબર છે, એની સ્ટોરીઝ, કેમ આ નામ પડ્યું, કેમ આ નામ પડ્યું. સમજાય છે? ખ્યાલ આવે છે એની પાછળ સ્ટોરીઝ છે. ત્રણ સ્ટોરી છે બહુ શોર્ટમાં, એક એક લાઈનમાં હું તમને કહીશ. પહેલા પાંચ નામ. હા બોલો બેટા. નીલોની તું પણ નાની છે બેટા, આગળ આવી જા. હા વાંધો નહીં વાંધો નહીં, બેસ 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 બેસ. હા બોલશો નામ બોલશો. હા બોલો બેટા. જોરદાર છે, આગળ આવવાની જરૂર નથી. ચલો વેરી ગુડ વેરી ગુડ. વીર મારી હું બોલું પછી તમે બોલજો. વીર, અતિવીર, સન્મતિ, વર્ધમાન અને મહાવીર. બરાબર છે. ચલો હવે શોર્ટમાં આપણે પાંચ નામની વાત કરીએ, ઘણા બધાને ખબર છે. વર્ધમાન, વર્ધમાન નામ નાનપણનું, એટલે કે જન્મ થતા જ માતા પિતાએ રાખેલું નામ હતું વર્ધમાન. યાદ રાખજો, પાંચ સ્ટોરી છે, પાંચ સ્ટોરી નથી પાંચ વાતો છે. માતા પિતાએ નામ રાખ્યું વર્ધમાન. બરાબર છે. હવે નેક્સ્ટ, હવે નેક્સ્ટ શું છે? વીર અને અતિવીર. તો વીર અતિવીરની સ્ટોરી શું છે કોઈને ખ્યાલ છે? બહુ ઇઝી, વીરની અને અતિવીરની. બરાબર. બહુ નાના હતા, એક નાના હતા એની સ્ટોરી છે અને એક યુવાન થયા એ સ્ટોરી છે. વીર અને અતિવીર, વર્ધમાન થઈ ગયું. બરાબર. વીર અતિવીર અને સન્મતિની એક સ્ટોરી છે અને પછી મહાવીર. બરાબર. તો વીરની અને અતિવીરની શું સ્ટોરી છે? વીર જ્યારે બહુ નાના હતા ત્યારે બધા ફ્રેન્ડ સાથે રમતા હતા. જો મહાવીર ભગવાનનું જીવન છે ને બહુ ઘટના પ્રધાન નથી, લાઈક નો મચ ઓફ ઇન્સિડન્ટ, વેરી સિમ્પલ લાઈફ. નાનપણથી ખૂબ વિરક્ત, ખૂબ વૈરાગી, ખૂબ શાંત, પણ ઓફકોર્સ તીર્થંકરના જીવ હતા. ઓફકોર્સ સમજાય છે. દેવો આવીને એમની સાથે રમતા હતા. એમના વસ્ત્રભૂષણ જેવી રીતના આપણે અહીંયા રહેતા હોય ને, આપણા માસી યુએસ રહેતા હોય તો કપડાં યુએસ થી આવે ને, આપણા ટોઈઝ યુએસ થી આવે, રાઈટ? તો એવી રીતના એમના વસ્ત્રભૂષણ ને બધું, કપડા રમકડા બધું ક્યાંથી આવતું હતું? તો કે સ્વર્ગમાંથી આવતું હતું. સમજાય છે. ઉત્કૃષ્ટ પુણ્ય, ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પવિત્રતા, તીર્થંકરના જીવની બે ક્વોલિટીઝ. ઉત્કૃષ્ટ પુણ્ય, મેક્સિમમ પુણ્ય, આના કરતા વધારે પુણ્ય કોઈનું ન હોય, અને મેક્સિમમ ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પવિત્રતા, બે વિશેષણ, બે ક્વોલિટીઝ ઓફ તીર્થંકરના જીવને. તો ઓફકોર્સ એ જ ભાવથી તીર્થંકર થઈને મોક્ષે જવાના હોય તો એ જીવ બહુ જ, આપણે કહીએ ને કે વિચક્ષણ બુદ્ધિ, વૈરાગી, મંદકશાયી, આત્મજ્ઞાની, સમ્યક દર્શન લઈને આવ્યા હતા. સમ્યક દર્શન સહિત જ આવે તીર્થંકરનો જીવ, તો સમ્યક દર્શન લઈને આવ્યા. હવે વીર અને અતિવીર, વીરની સ્ટોરી કરતી હતી ને. વીર તો જયારે નાના હતા ત્યારે બધા ફ્રેન્ડ સાથે રમતા હતા. ફ્રેન્ડ્સને પણ રમત ગમતમાં તત્વની, સિદ્ધાંતની, ધર્મની બધી વાતો આમ રમત ગમતમાં સમજાવી દે, સંભળાવી દે, સમજાવી દે, એટલે ચકોર હતા. તો હવે આ તો વીરની વાત છે. વીર એટલે વીર, વીરશાળી. તો રમતા રમતા ઝાડ ઉપર ચડી ગયા. મહાવીરનો જીવ ઝાડ, બાળક મહાવીર, હવે બાળક મહાવીર, યુવાન મહાવીર, મુનિ મહાવીર, અરિહંત અને સિદ્ધ. સમજાય છે. આ બધા સ્ટેજીસ છે. તો એ રમતા રમતા ઝાડ પર ચડી ગયા અને એક સર્પ આવ્યો, ઝેરીનો સર્પ. સર્પ ક્યાંયથી આવ્યો? બધા બાળકો ભાગી ગયા. ઓફકોર્સ આપણે તો અહીંયા થોડુંક પણ આવી જાય તો આપણને એમ થઈ ગયા શું થશે. એક્ઝામ્પલ છે. સમજાય છે. તો ઓફકોર્સ હવે આટલો ઝેરીલો મોટો સર્પ આવી જાય, કાળો, તો બધા ભાગી ગયા. બધા ભાગી ગયા પણ મહાવીરનો જીવ, બાળક મહાવીર જરાય ડૈરા નહીં અને એને વશમાં કરી લીધો અને પછી એ વયો ગયો, એટલે એનું નામ એ સમયે પડ્યું વીર. બરાબર છે. હવે મહાવીર, મહાવીર, મહાવીરની સ્ટોરીમાં કે યુવાન હતા ત્યારે બધા ફ્રેન્ડ હતા સાથે, અને ત્યારે એક હાથી, એક હાથી એને એ થોડો ગાંડો થઈ ગયો અને એ નગરમાં આવીને, એ હાથી નગરમાં આવીને ઉપદ્રવ કરવા માંડ્યો. ઉપદ્રવ કરવા માંડ્યો એટલે બધા આમતેમ 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 ઓફકોર્સ ભાગી જાય. તો મહાવીરના જીવે હિંમત કરીને એને વશમાં કરીને, કંટ્રોલમાં કરીને એને રાખ્યો, એટલે એ ટાઈમે એમનું નામ પડ્યું અતિવીર. અતિવીર, વીર અને અતિવીર. બરાબર. હવે વર્ધમાન તો થઈ ગયું નામ, તો વીર અને અતિવીર, વર્ધમાન થઈ ગયું. હવે અજીને એક નામ, સન્મતિ. સન્મતિ, બે મુનિરાજ, બે મુનિરાજ, સંજય અને વિજય. સંજય અને વિજય નામના બે મુનિરાજ હતા. એમને કંઈક શંકા થઈ, એટલે શંકા એટલે કંઈક ક્વેશ્ચન થયો અને એ ક્વેશ્ચનને એમને આન્સર નહોતો મળતો. મુનિરાજ હતા તો પણ આન્સર નહોતો મળતો. અને એમને નગરમાંથી પસાર થતા હતા અને મહાવીરનો જીવ પોતાના મહેલના ટેરેસ ઉપર બેઠા હતા. ખાલી એમને જોઈને એમની શંકાનું નિવારણ થઈ ગયું, સોલ્વ થઈ ગઈ ક્વેરી, એટલે એમનું નામ પડ્યું સન્મતિ, બુદ્ધિશાળી. એ ખાલી જોઈને, ઘણી વાર આપણે કોઈકને જોઈને જ આપણને આન્સર મળી જાય ને, ફેસ એક્સપ્રેશનથી આપણને આન્સર મળી જાય, ખ્યાલ આવે છે? તો એમનું નામ પડ્યું સન્મતિ. અને લાસ્ટ નામ શું હતું? મહાવીર. આ બધાને છોડો, હવે એમને કર્યું શું આ ભવમાં? આ તો ઠીક છે, ચલો જ્ઞાન હતું, પ્રબળ હતા, બળશાળી હતા, પરંતુ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે બધા કરતા પોતાના અંદરમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષને જીત્યા, એટલે એમનું નામ પડ્યું મહાવીર. ભગવાન બની ગયા, સિદ્ધ બની ગયા, અરિયંત બની ગયા, તીર્થંકર થઈને વિચર્યા, એટલે એમનું નામ પડ્યું મહાવીર. તો આ પાંચ નામની કથા આપણે કહી. આટલું થઈ ગયું બરાબર. હવે આપણે આગળ વધીએ. જો આપણી પાસે સમય થોડો ઓછો છે આજે, એટલે હું થોડા કદાચ પોઈન્ટ સ્કીપ પણ કરીશ, પણ આગળ ક્યારે પણ આવશે તો એને કવર અપ કરી લઈશ. હવે આપણે એમની લાઈફના ઓલામાં આવીએ. એમનું આયુષ્ય કેટલું હતું? મહાવીર ભગવાનનું આયુષ્ય કેટલું હતું? 72 યર્સ. બરાબર છે, 72 યર્સ જીવ્યા. તમે સમજો, આદિનાથ ભગવાનનું આયુષ્ય કેટલું હતું? 83 લાખ પૂર્વ. 84 લાખ પૂર્વ, વિચ ઇઝ ટુ લોંગ. અને એમ કરીને ઘટતા ઘટતા ઘટતા, એટલે ઓછું થતા 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 ચોથા આરામાં આયુષ હાઈટ, સમજાય છે? એ બધું ઘટતા ઘટતા મહાવીર ભગવાનના ટાઈમ સુધી આયુષ્ય રહી ગયું 72 યર્સનો. અને હાઈટ આદિનાથ ભગવાનની કેટલી હતી? 500 ધનુષ ઊંચી. 500 ધનુષ. હવે બધા માપ છે, કરણાન યોગના બધા માપ છે. 500 ધનુષ ઊંચી આયુષ આદિનાથ ભગવાનની. અને મહાવીર ભગવાનની 7 હાથ, એટલા ટોલ હતા. 7 હાથ એટલા ટોલ હતા, બરાબર છે? હવે આયુષ્ય પર આવીએ આપણે. તો આયુષ્ય કેટલું હતું? 72 યર્સ. હા, કોઈ ક્વેશ્ચન હોય વચ્ચે, કઈ મિસ થઈ ગયું તો પૂછજો. ઋષભદેવ ભગવાન, આદિનાથ ભગવાનનું 500 ધનુષ. ઓકે, હવે અહીંયા થઈ ગયું 72 યર્સ. એને તમે 3માં ડિવાઈડ કરી નાખો. મહાવીર ભગવાનના જીવનમાં આપણે 3માં ડિવાઈડ કરી નાખીએ, એટલું બી વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, પહેલો ફેઝ હતો 30 યર્સનો. 72 ને 3માં ડિવાઈડ કરું છું. પહેલો ફેઝ હતો 30 યર્સનો, બીજો ફેઝ હતો 12 યર્સનો, અને ત્રીજો ફેઝ હતો 30 યર્સનો. સો 30 + 12 + 30 ઇઝ ઇક્વલ ટુ, થઈ ગયું? આટલું થઈ ગયું રચિત? 30 + 12 + ઓકે, 30 યર્સનો પહેલો જે ફેઝ હતો એ હતો યુવાન અવસ્થા, એટલે કે બાળક અને યુવાન, રાજકુંવર, રાજકુમારની અવસ્થા, ઘરમાં રહેવા વાળી અવસ્થા. ફર્સ્ટ 30 યર્સ ઘરમાં રહ્યા. પોઈન્ટ સમજાય છે? એક એની પણ બહુ સરસ સ્ટોરી છે, ટાઈમ હશે તો કહીશ, 2 મિનિટની છે, છેલ્લે કહીશ, યાદ કરાવજો. ઘરમાં રહ્યા એટલે 30 યર્સની એ ફેઝ હતો યુવાન અવસ્થાનો. તીર્થંકરનો જીવ ક્યારે વૃદ્ધ ન થાય? તીર્થંકરના જીવ ક્યારે વૃદ્ધ ન થાય, બુઢાપો ન આવે, યુવાન અવસ્થામાં જ. જેટલો પણ કાળ રહે એટલો કાળ યુવાન અવસ્થામાં રહે, યુદ્ધ અરે વૃદ્ધ અવસ્થા નો આવે, બરાબર છે? હવે 30 યર્સ પછી સેકન્ડ અવસ્થા આવી 12 યર્સની, વિચ વોઝ, હા વેરી ગુડ, વિચ વોઝ મુનિ દીક્ષા, મુનિ અવસ્થા. હવે આપણે આગળ વધી રહ્યા છે. બાળક અવસ્થા થઈ ગઈ, યુવાન અવસ્થા થઈ ગઈ, ઘણી બધી વાતો છે સ્કીપ કરું છું. હવે આગળ 12 વર્ષ મુનિ અવસ્થામાં રહ્યા, એટલે 30 વર્ષની યુવાન અવસ્થામાં મહાવીર ભગવાનના જીવે દીક્ષા અંગીકાર કરી. હવે જે તીર્થંકરના જીવ હોય, મહાવીર ભગવાન તીર્થંકર થઈને મોક્ષે ગયા. મોક્ષે ઘણા બધા જાય, પણ તીર્થંકર થઈને મોક્ષે 24 જ જાય. તો એક નિયમ હંમેશા યાદ રાખજો, આ નિયમ, બધા તીર્થંકર ભગવાન હોય પણ બધા ભગવાન તીર્થંકર ન હોય. શું કીધું? બધા તીર્થંકર ભગવાન હોય. એટલે બધા સ્ટુડન્ટ 4th સ્ટેન્ડર્ડમાંથી 5th સ્ટેન્ડર્ડમાં જાય, પણ એમાંથી કોઈ એક મોનિટર બનીને જાય, કેપ્ટન બનીને જાય, એવા એક બે જ હોય ને? કે આખું ક્લાસ કેપ્ટન હોય, વાઇસ કેપ્ટન, મોનિટર, એક બે હોય ને? તો એક બે એવા એકદમ બ્રિલિયન્ટ હોય, સમજાય છે? અને એ પછી આગળ જાય. એટલે એવી રીતના બધા તીર્થંકર, પણ બધા ભગવાન તીર્થંકર. તો ચોથા આરામાં હું એમ પૂછું કે ચોથા આરામાં ફોર્થ આરામાં કેટલા જીવો ભગવાન થયા, ભગવાન થઈને મોક્ષે ગયા. ભગવાન ભગવાન એટલે સામાન્ય અરિહંત, અરિહંત અરિહંત અવસ્થા છે ને અરિહંત. સામાન્ય અરિહંત થઈને મોક્ષે કેટલા ગયા તો કે બહુ બધા ગયા, બહુ બધા ગયા ભગવાન, સામાન્ય ભગવાન થઈને. પણ તીર્થંકર થઈને કેટલા મોક્ષે ગયા તો કે 24. સામાન્ય ભગવાન કેટલા થયા? અનંત. સામાન્ય ભગવાન કેટલા થયા? અનંત. ચોથા આરામાં સામાન્ય ભગવાન કેટલા થયા? અનંત. અને તીર્થંકર થઈને મોક્ષે કેટલા ગયા તો કે 24 જીવ એવા તીર્થંકર થઈને મોક્ષે જાય છે. તમે કહેશો કેમ એવું? તો કે એવા જીવે તીર્થંકર કર્મનો બંધ કર્યો હોય છે. હવે કેવા ભાવથી તીર્થંકર, હવે બહુ સરસ છે આ વાત સમજવા જેવી છે, ખરેખર બહુ સરસ છે કે તીર્થંકર થઈને મોક્ષે કેમ જાય 24 જીવ. કારણ કે સાંભળજો, જે જીવને આત્માનો અનુભવ થાય, જે ત્યાં ગુરુદેવ છે, ગુરુદેવ તીર્થંકર થઈને મોક્ષે જવાના છે ને, આ તો ખબર છે ને બધાને. તો ગુરુદેવ તીર્થંકર થઈને મોક્ષે જવાના છે તો ગુરુદેવને તીર્થંકર પ્રકૃતિ બંધાશે, એવો કર્મ બંધાશે તીર્થંકર પ્રકૃતિનો. હવે કર્મ શીખશું ત્યારે બધું શીખશું, ઘણું બધું છે. પણ સમજો તો એવા કેવો અંદરમાં જીવે ભાવ કર્યો કે એવો કર્મ બંધાયો. કારણ કે અંદરમાં ભાવ કરે ને કર્મ બંધાય, ભાવ કરે ને કર્મ બંધાય. તો કેવો ભાવ કર્યો? કે સમ્યક દર્શન થયું ને ગુરુદેવને, એના પછી ગુરુદેવને એમ થયું કે મને જેવો આત્મા મળ્યો, મને આત્મામાં જેવું સુખ મળ્યું, શાંતિ મળી, મને આત્મા મળ્યો, એવો આત્મા, એવું સુખ, એવું સુખ બધા જીવોને મળે એવો ભાવ અંદરમાં એમને થયો. તો એ ભાવથી તીર્થંકર કર્મ બંધાયું અને પછી આગળ જઈને તીર્થંકર થઈને મોક્ષે જશે. સમજાય છે? કોઈને બિઝનેસમાં, બોલો, કોઈને બિઝનેસમાં કોઈ ટ્રીક આવડી ગઈ હોય પૈસા કમાવાની તો બધાને કેતો ફરશે? હા, કેમ? સમજાય છે? તો અહીંયા જે ટ્રીક આવડી ગઈ આત્માના અનુભવની, આત્મ રિયલાઇઝેશનની, સેલ્ફ રિયલાઇઝેશનની જે વાત મળી એ બધાને કેતા ફર્યા. 20, 50, 45 યર્સ સુધી 9000 લેક્ચર્સ વી હેવ. 9000 અવર્સ કોને કહેવાય? 9000 અવર્સ જેમાં આત્માની વાતો કરી, બરાબર છે? તો એવી રીતના એ તીર્થંકર થઈને મોક્ષે 24 જીવો થાય છે. રૂલ બોલો જલ્દી, એકવાર જલ્દી. બધા બધા ભગવાન થાકી ગયા લાગો છો, જલ્દી જલ્દી. હવે હવે તો ક્લાઇમેક્સ છે, જલ્દી. બધા ભગવાન, પણ બધા તીર્થંકર ભગવાન એટલે એટલે અરિહંત અવસ્થા. યુ ગો ટુ અરિહંત અવસ્થાના બે બે પાર્ટ છે, એક કોમન અરિહંત અને એક તીર્થંકર થઈને સિદ્ધ. બેવ જશે સિદ્ધમાં, પોઈન્ટ સમજાય છે? બેવ જશે સિદ્ધ, બેવ થશે સિદ્ધ. પણ એક તીર્થંકર થઈને સિદ્ધ થશે અને એક સામાન્ય કેવડી થઈને સિદ્ધ થશે. આ બે ફેઝ, જે સામાન્ય કેવડી અને તીર્થંકરના જે બે ફેઝ કીધા એ અરિહંત અવસ્થાના કીધા. પોઈન્ટ સમજાય છે? અરિહંત અવસ્થાના બે ફેઝ છે. આપણે શીખશું એ ડિટેલમાં, પછી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ પછી લેશું. તો આ થઈ ગયું, શું થઈ ગયું આપણે? 30, 12, 30. તો વેર આવી 12, આપણે આવ્યા મુનિ દીક્ષા ઉપર. તો મુનિ દીક્ષા ધારણ કરી 30 વર્ષમાં. તીર્થંકરનો જીવ ક્યારે પણ કોઈની સામે મુનિ દીક્ષા ધારણ ન કરે, સ્વયં દીક્ષિત થાય, એમના કોઈ ગુરુ ન હોય, સ્વયં દીક્ષિત થાય. અને પછી એ 12 વર્ષ સુધી મુનિ અવસ્થામાં રહ્યા. હવે એક ક્વોલિટી છે જે કદાચ તમને નહીં બેસે, પણ છે. હવે આવું જ સ્વરૂપ છે કે તીર્થંકરનો જીવ મુનિ અવસ્થામાં જેટલો પણ કાળ રહે, એવરી તીર્થંકર ટાઈમ ફ્રેમ ટુ સ્ટે ઇન મુનિ અવસ્થા ઇઝ ડિફરન્ટ. સો વી આર ટોકિંગ અબાઉટ મહાવીર ભગવાન, વિચ ઇઝ 12 યર્સ. પણ કોઈ પણ તીર્થંકર મુનિ અવસ્થા ધારણ કરે તો એ જીવ ક્યારે પણ ઉપદેશ મુનિ અવસ્થામાં ન આપે, મુનિ અવસ્થામાં ઉપદેશ ન આપે. ખબર છે પ્રતિમભાઈ, આ ખબર હતી? હા, મુનિ અવસ્થામાં ઉપદેશ ન આપે. હવે ઉપદેશ ક્યારે છૂટશે? તો કે જયારે અરિહંત અવસ્થા થશે અને જયારે ઓમ ધ્વનિ છૂટશે ત્યારે ઉપદેશ છૂટશે. આટલું સમજાઈ ગયું? સો નાવ આઈ થિંક યુ ઓલ શુડ ગેટ ધ, આપણે કહીએ ને, ધ બ્રીફ ઓફ મોક્ષ માર્ગ. સમ્યક દર્શન ફર્સ્ટ, સમ્યક દર્શન મુનિ અવસ્થા, સમ્યક દર્શન મુનિ અવસ્થા. યુ કેન એડ વન, સમ્યક દર્શન વ્રતિ, વ્રત, વ્રતિ, વ્રતિ એટલે દેટ ઇઝ ફિફ્થ ગુણસ્થાન. ઇટ્સ ઓકે, જેટલું યાદ રહે. હું તમને ખાલી કહું છું, પછી ડિટેલ કરશું. સમ્યક દર્શન, વ્રતિ શ્રાવક, મુનિ, અરિહંત એન્ડ સિદ્ધ. अगेन अगेन सम्यक दृष्टि फर्स्ट फर्स्ट कंपल्सरी स्टेप टू मूव फॉरवर्ड इन मोक्ष मार्ग एंड टू रीच मोक्ष फर्स्ट इज जल्दी बदा एक साथ है सम्यक दर्शन व्रति श्रावक व्रत सम्यक दर्शन पछी व्रत आवे व्रत अंगीकार करिया पछी मुनि मुनि बनिया पछी अरिहंत अरिहंत बनिया पछी सिद्ध तो आ एक आखू आपने कहे ना सीए मा पन लेवल्स होय ने तमारा के आना पछी आ लेवल पछी आ लेवल पछी आ लेवल तो एवी रीतना आ लेवल टू रीच मोक्ष मोक्ष मार्ग नी यात्रा क्यांथी चालू थशे जल्दी बोलो पूरु करीस पांच मिनट में जल्दी सम्यक दर्शन व्रति श्रावक मुनि अवस्था अरिहंत एंड समझाए अरिहंत एंड आमा आमा ओनली व्रति श्रावक इज नॉट कंपल्सरी इट इट कैन कम एंड इट मे नॉट कम विच स्टेज व्रति श्रावक नी स्टेज कैन कम मे नॉट कम अटलू याद रखो विच स्टेज इज नॉट कंपल्सरी व्रति श्रावक स्टेज इज नॉट कंपल्सरी अदरवाइज सम्यक दर्शन इज कंपल्सरी मुनि अवस्था इज कंपल्सरी अरिहंत कंपल्सरी सिद्ध ये तो रिजल्ट है बराबर है अटलू समझायु बराबर तो आपने 12 वर्ष नी मुनि अवस्था मौन साधना तीर्थंकर नो जीव जंगल में विचरे छे मौन साधना बराबर है ख्याल आवे छे घनी बड़ी बातों से बहु बड़ी बातों याद आए छे स्किप करू छु हवे जल्दी आगर हवे जारे कोई पन जीव मुनि अवस्था माथी सु आवसे हवे अरिहंत नी अवस्था आवसे तो महावीर भगवान ना जीव ने पन 12 वर्ष नी मुनि अवस्था पूरी थता महावीर भगवान ना जीव ने अरिहंत अवस्था नी प्राप्ति थई एटले के अरिहंत बनी गया आपणे बाळक महावीर जोया पूर्वना भव जोता 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 यू केन नाउ फील के आपणे क्या आवी गया के महावीर ना जीव हवे मुनि दीक्षा माथी ए 12 वर्ष नो काळ पूरो थयो अने अरिहंत अवस्था मा आवी गया तीर्थंकर महावीर थई गया तीर्थंकर महावीर तीर्थंकर नाउ द डेफिनेशन ऑफ तीर्थंकर इट इज वेरी लॉन्ग आई एम नॉट गोइंग इन दैट आई एम ओनली गोइंग टू टेल यू इन वन लाइन जे धर्म तीर्थ नी स्थापना करे छे घणा बधा पॉइंट छे एमां आई एम नॉट गोइंग राइट नाउ धर्म तीर्थ नी स्थापना करे छे एने तीर्थंकर कहेवाय धर्म तीर्थ नी स्थापना तीर्थंकर नेक्स्ट पॉइंट तीर्थंकर एकला मोक्ष न जाए तीर्थंकर ना जीव घणा बधा जीवो ने मोक्ष मां लईने जाए हवे महावीर भगवान ना जीवन में एक इंसिडेंट अहीं बहनो के केवल ज्ञान थई गयो तीर्थंकर अरिहंत एटले नाउ यू केन अंडरस्टेन्ड ना मुनि माथी अरिहंत थई गया एटले शुं थई गयुं केवल ज्ञान नी प्राप्ति थई गई वितरागी थई गया केवल ज्ञानी थई गया अने तीर्थंकर एटले धर्म तीर्थ नो उपदेश आपे शुं आपे धर्म तीर्थ नो उपदेश उपदेश ओम ध्वनि द्वारा उपदेश आपे हवे ए स्टेज पर आवी गया नाउ यू सी महावीर भगवान इन समो शरण बधा जुओ बधा इमेजिन करो ओ महावीर भगवान इन समो शरण तीर्थंकर ना रूपे बिराजमान छे अरिहंत अवस्था जे ऊपर छे ना अरिहंत अवस्था मां बिराजमान छे समोषण मां बिराजमान छे अने इंद्रो आवीने समोषण बनावे छे बार सभा लागे छे बधा आवीने बेसे छे समझाय छे फील थाय छे ना तो थयु शु के 60 केवल ज्ञान थया पछी तरत ओम ध्वनि छूटे पण 66 डेज सुधीन अपन खबर हसे बधाने 66 डेज सुधीन महावीर भगवान ना महावीर भगवान नी ओम ध्वनि न छूटी खबर हती आ 66 दिवस सुधीन सम्यक 66 दिवस सुधीन महावीर भगवान नी ओम ध्वनि न छूटी हवे एनी आखी स्टोरी छे जस्ट हूँ तमने इन्फॉर्मेशन आपू छू जे पण मिस थयु छे पछी आगळ लेस हवे केम न छूटी ने शू थयु ने शू नहीं ए बधु आखी एक स्टोरी छे घणा बधा एमां पॉइंट्स छे एमां वही जईश तो 10 मिनिट थई जशे खाली एटलू याद राखो 66 डेज पछी महावीर भगवान नी गंधर नी उपस्थिति मां इंद्रभूति गौतम गंधर सांभळ्युं गौतम स्वामी नुं नाम तो सांभळ्युं हशे इंद्रभूति गौतम स्वामी गंधर पदे गंधर एटले मुनि अवस्था होय समोषण मां भगवान बिराजमान छे अहींया गंधर बिराजमान छे गंधर एटले शू इट्स अ मुनि अवस्था नी स्टेज पण गंधर एटले एवा मुनिराज एवा आचार्य परमेष्ठी आचार्य पांच परमेष्ठी छे ने अरिहंत सिद्ध हमणा महावीर भगवान अरिहंत अवस्थामां सामे इंद्रभूति गौतम इन मुनि अवस्थामां गंधर एटले के एवा मुनिराज जे दिव्य ध्वनि छूटे अने मेक्सिमम अमाउंट ऑफ आपणे कहीए ने इन्फॉर्मेशन जे पोताना ज्ञानमां ग्रहण करी शके एने कहेवाय गंधर समझाय छे रिया बेटा गंधर गंधर समझाय बेटा ગંધર એટલે કે જે દ્વાદશાંગ ઉપર એનું પણ ચાર્ટ છે, આખું ડ્રોઈંગ છે. દ્વાદશાંગની 12 અંગની રચના, ધ મેક્સિમમ નોલેજ ઓફ શ્રુત જ્ઞાન ગંધર એ ઝીલીને એ અંદરમાં દ્વાદશાંગની રચના કરે છે. તે ગંધરની ઉપસ્થિતિમાં મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી. ક્યાં છૂટી? સૌથી પહેલા અરે જેને આવડતું નહીં બોલતા તો પછી કેમ ચાલશે? જેને આવડતું નહીં બોલે ને જે નથી આવડતું એ પણ નહીં બોલે તો કોણ બોલશે? જલ્દી જલ્દી ક્યાં છૂટી? વિપુલાચલ પર્વત ઉપર. હુ હેઝ બીન દેર? ઇટ્સ આઈ થિંક ઇટ્સ અ મોસ્ટ લાઈક ધાર્મિક ક્ષેત્રમાં સમજાય છે, ઇટ્સ અ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ ટુ ગો વિપુલાચલ પર્વત. કોણ ગયું છે? જલ્દી કોણ ગયું છે વિપુલાચલ પર્વત? યંગસ્ટર્સ માંથી કોઈ નથી ગયું? સમ્યક યુ નોટ બીન ટુ વિપુલાચલ પર્વત? રાજગ્રહી વિપુલાચલ પર્વત. 5 પર્વત છે એમાં વિપુલાચલ પર્વત પર્વત છે, પહાડ ચડવાનો છે અને ઇટ ઇઝ લાઈક બ્યુટિફુલ, લાઈક ખુલ્લામાં મહાવીર ભગવાનની જેમ સમોષણમાં 4 બાજુ ચહુમુખી પ્રતિમા હોય ને તો એવી રીતના ખુલ્લામાં 4 બાજુ મહાવીર ભગવાનની મોટી મોટી 4 પ્રતિમા છે. એન્ડ યુ કેન ક્લાઇમ અપ એન્ડ યુ કેન ગો એન્ડ યુ કેન ડુ દર્શન. ઇટ ઇઝ સો ક્લોઝ યુ કેન લાઈક ડુ દર્શન. ઇટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ. તો ત્યાં મહાવીર ભગવાનની સૌથી પહેલા દિવ્ય ધ્વની છૂટી. ચલો આઈ નાઉ ગો ફાસ્ટ. 30 યર્સ લાસ્ટના 30 યર્સ પર આવી ગયા. 30, 12, 30. તો 30 યર્સ લાસ્ટના 30 યર્સ અરિહંત અવસ્થામાં, યુ હેવ ટુ કાઉન્ટ દેટ ઇન 72 ઓનલી, ઓકે? તો 30 યર્સ અરિહંત અવસ્થામાં મહાવીર ભગવાનના જીવે, 30 યર્સ માટે મહાવીર ભગવાનના જીવે શું કર્યું? તો કે ઓમ ધ્વનિ દ્વારા ધર્મનો ઉપદેશ આપ્યો. એટલે અરિહંતના 3 ગુણ. નેક્સ્ટ ટાઈમ આઈ વિલ આસ્ક ધીસ. 3 ગુણ અરિહંતના, અરિહંત તીર્થંકરના 3 ગુણ, વીતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશ. હવે આ 3 માટે એક એક લેક્ચર જોઈએ ટુ મેક યુ ઓલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ વીતરાગી, સર્વજ્ઞ એન્ડ હિતોપદેશ. ચલો રચિત જલ્દી 3 ગુણ રચિત. 3 ગુણ વીતરાગી, સર્વજ્ઞ એન્ડ હિતોપદેશ. તો 3 ગુણમાં આપણે ક્યાં આવી ગયા? હિતોપદેશી. હિતોપદેશી આત્માના હિતનો ઉપદેશ આપ્યો 30 વર્ષ સુધી. કેટલા યર્સ આયુષ્ય બેટા? 30 યર્સ. નાવ જસ્ટ લિટલ બિટ ઓફ કેલ્ક્યુલેશન. હમણાં જ મેં આ પહેલા ક્લાસમાં કીધું, 2 મિનિટમાં કહું છું. 30 યર્સ એવરી ડે ઓમ ધ્વની 3 ટાઈમ્સ એન્ડ ઈચ ટાઈમ 2 hours 24 minutes. આપણે 1 કલાક થઈ ગયો ને, કેટલા કલાક છે? અને બધાને એમ થાય છે હવે 2 hours. જલ્દી, ઈચ ટાઈમ આઈ એમ ટેલિંગ, ઈચ ટાઈમ ઇઝ 2 hours 24 minutes. એન્ડ એવું 3 ટાઈમ્સ. સો ઇફ યુ પ્લસ 2 hours 24, 2 hours 24, 2 hours 24, ઇફ યુ પ્લસ દેન ઇટ્સ ગોઈંગ ટુ હેપન 7 hours 12 minutes. આખા દિવસમાં 7 hours 7 કલાક અને 12 મિનિટ 30 વર્ષ સુધી લગાતાર મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટી. અને કેટલા બધા એવા જીવો હશે કે જે રેગ્યુલરલી 7 hours 12 minutes દિવ્ય ધ્વનિ સાંભળવા જતા હશે 30 યર્સ સુધી. ઓકે, આટલું સમજાઈ ગયું. અને કદાચ કોઈ મુનિરાજને, કોઈ ચક્રવર્તીને, કોઈ ઇન્દ્રને કોઈ કેવો ક્વેશ્ચન થાય તો કદાચ 4th time પણ છૂટી જાય. એક્સ્ટ્રા ક્લાસ હોય ને આપણે, એક્સ્ટ્રા ક્લાસ એ રીતના 4th time છૂટે તો યુ હેવ ટુ કાઉન્ટ 2 hours and 24 minutes અગેન. તો એ 4 hours થયું તો 9 hours 36 minutes. બીજું કઈ કામ નહીં કરતા એટલે એમ વિચારતા આવે ને કે બીજું કઈ હશે નહીં એમ કામ બામ. 9 hours 36 minutes દિવ્ય ધ્વનિ છૂટે અગર 4 times છૂટી તો, અધરવાઇઝ 3 times ઇઝ 7 hours 12 minutes. તો આવી રીતના આ દિવ્ય ધ્વનિ 30 વર્ષ સુધી સમોષણ બધે જ જાય. ઇટ્સ નોટ એટ વન પ્લેસ. તમને બધાને ખબર હશે થોડું થોડું સમોષણ આકાશમાં હોય, સમજાય છે? અને 20,000 steps હોય. ભાઈ 20,000 steps કેવી રીતના ચડાય? સમોષણમાં ઉપર જવા માટે 20,000 steps હોય, પણ એવો અતિશય હોય કે પહેલા સ્ટેપ ઉપર પગ મૂકો તો ધડધડ 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 એક અંતર મુહૂર્તમાં તમે થોડાક ટાઈમમાં તમે ઉપર ચાલ્યા જાઓ. હવે સમોષણનું આખું ડિસ્ક્રિપ્શન કરીશ તો ઇટ લાઈક આઈ ટેક 2 hours. 2 hours, નોટ જોકિંગ. સમોષણ, વોટ ઇઝ સમોષણ? હાઉ ઇઝ ઇટ મેડ અપ? હુ મેક્સ? કેવી રીતના શું એની રચના છે, શું છે શું નહીં, અને એમાં જે પણ બધી પૃથ્વીઓ છે એક પછી એક, એક પછી એક ભૂમિઓ છે, અને પછી સાતમી ભૂમિ ઉપર ભગવાન છે અને ભગવાન ત્યાં બિરાજમાન છે, 12 સભા છે. બ્યુટિફુલ વર્ણન છે. ચલો, આઈ એમ સ્કીપિંગ દેટ ઓફકોર્સ. હવે આગળ, તો હવે નાવ વી કમ ટુ ધીસ ડેઝ, લાસ્ટ ક્લાઇમેક્સ. ગઈકાલે હતી 13, આજે છે 14. અડધા જીવો દુઃખી છે, અને કાલે છે અમાવસ, બરાબર. હવે શું થાય, મહાવીર ભગવાન નિર્વાણ પામે પછી દિવાળી મનાવીએ ને, આજે કેવી રીતે મનાવી શકીએ? ભલે ગામ જે કરે કરે, આપણે તો જે શાસ્ત્રોમાં છે, જે હકીકત બની એ રીતે કરશું ને ભાઈ. તો ગઈકાલે હતી 13, હવે સાંભળજો, વેરી ઇન્ટરેસ્ટિંગ. ગઈકાલે હતી 13, આજે છે 14. આજે રાતના અને અર્લી મોર્નિંગ, ટુમોરો અર્લી મોર્નિંગ, સમજાય છે? મહાવીર ભગવાનના જીવને પાવાપુરીથી નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ ગઈ, એની વાત થઈ ગઈ. મને ખાલી એક પોઈન્ટ કેવો છે આમાં, પછી પૂરું કરું છું, શ્યોરલી પૂરું કરીશ. 13ના દિવસે, 13 યેસ્ટરડે આપણે એને શું કહીએ, ધનતેરસ કે ને વિરલભાઈ, શું કહીએ? ધનતેરસ ક્યાં, ધનતેરસ કે ધન્યતેરસ? એક જ ને, હવે ધનતેરસ કહો કે ધન્યતેરસ, બોલો. બાળકો સોલ સાઈડમાં બાળકો આવી જશે બધા. હા, ધનતેરસ કે ધન્યતેરસ? ધનતેરસ કે ધન્યતેરસ? ધન્યતેરસ, ધન્યતેરસ, ધનતેરસ નહીં ભાઈ. ધન, ધનની પૂજા કરે, લક્ષ્મી પૂજા. અરે ધન, તને ધન અંદરમાં જ્ઞાનનું ધન મેળવ, સંયમનું ધન મેળવ, પવિત્રતાનું ધન મેળવ, ખ્યાલ સમ્યક દર્શનનું ધન મેળવ, દેટ ઇઝ ધ રિયલ ધન. ચલો, ધન્યતેરસ, ગઈકાલે હતી ધન્યતેરસ. કેમ? કારણ કે ગઈકાલના દિવસે 30 યર્સથી જે દિવ્ય ધ્વનિ છૂટી રહી હતી, એ ગઈકાલના દિવસે અંતિમ દિવ્ય ધ્વનિ એટલે અંતિમ વાણી મહાવીર ભગવાનની છૂટી. વિચાર કરો કેવું લાગ્યું હશે, 30 યર્સથી જે ભગવાન સમોસરણ, દિવ્ય ધ્વનિ, ઉપદેશ, અમે એ ઉપદેશ સાંભળીને તો કેટલાય જીવો સમ્યક દર્શન લઈને, મુનિ અવસ્થા લઈને, યુ વોન્ટ બિલીવ, હજી ભગવાન તો અરિહંત અવસ્થામાં છે, કેટલા જીવ સમોસરણમાં, મુનિ અવસ્થા લઈને, અરિહંત અવસ્થા લઈને કેટલાય જીવો મોક્ષે પણ વયા જાય છે, ભગવાન અરિહંત છે. એવા 30 વર્ષથી જે ધર્મ તીર્થની સ્થાપના કરીને જે લાખો જીવો મોક્ષે જઈ રહ્યા હતા, સમ્યક દર્શન પામી રહ્યા હતા, ગઈકાલે એ ધન્યતેરસ એટલે કે ધન્ય એ તેરસનો દિવસ, જે દિવસે અમને ભગવાનની વાણી અંતિમ વાર સાંભળવા મળી. નાવ યુ કેન ઇમેજિન આપણને, આપણે કેવી રીતના દિવાળી મનાવીએ છીએ અને કેવી રીતના મનાવી જોઈએ. ગઈકાલના દિવસે વાણી બંધ થઈ ગઈ, એને કહેવાય શાસ્ત્રીય ભાષામાં, યાદ રહેતો, એને કહેવાય યોગ નિરોધ. વર્ડ યાદ રહેતો, ઇટ્સ ઓકે. યોગ નિરોધ એટલે કે વાણી બંધ થઈ ગઈ. હવે આજના દિવસે, વિચ ઇઝ 14, આજના દિવસે ખાલી ભગવાન, બધા આવ્યા, આવ્યા બધા, આજના દિવસે ભગવાનના ખાલી દર્શન મળ્યા. એને શું કીધું આપણે 14 ને? રૂપ 14. ટુડે ઇઝ કોલ્ડ રૂપ, એટલે ભગવાનનું ખાલી રૂપ જોવા મળ્યું. જો આપણા ઘરમાં કોઈ હોય, સમજાય છે, અને બીમાર હોય, બોલી ના શકતા હોય, પણ આમ બેઠા હોય ને આપણે જોઈ શકીએ ને, તો પણ આપણને સારું લાગે ના, બસ તમે બેઠા તો છો, ભલે તમે નથી બોલતા, તમે કાંઈ નથી કરતા, પણ તમે છો, તમે છો, એનું ઇમ્પોર્ટન્સ છે. તો એવી રીતના ભગવાન આજના દિવસે ભગવાનના ખાલી બધાને રૂપ એટલે કે દર્શન મળ્યા. વિચાર કરો, બધા આવે છે, ભગવાન કેમ બોલતા નથી, ભગવાનનો ઉપદેશ કેમ નથી છૂટતો, શું થઈ ગયું? અને ભક્તિ પણ છે ને, અબોલા લીધા તમે, શાને અબોલા, અબોલા કેમ, તમે કટ્ટી થઈ ગયા અમારાથી, કઈ નારાજ થઈ ગયા, કેમ દિવ્ય ધ્વનિ નથી છૂટતી, કેમ નથી બોલતા? પણ એટલે હવે મારો પ્રશ્ન છે કે જે આ પ્રસંગ છે, સુખનો છે કે દુઃખનો, બોલો. આપણા ઘરમાં એક્ઝામ્પલ છે, ખરાબ ન લગાડતા, આમ થોડું વર્ડ થોડા હાશ છે. આપણા ઘરમાંથી કોઈ વડીલ કે કોઈ ગુજરી જાય તો આપણે લાડુ પહેરાવીએ છીએ? બોલો જલ્દી. વિયોગ થયો ભગવાનનો, અરિહંત અવસ્થાનો વિયોગ થયો, આપણાથી દૂર ચાલ્યા ગયા. એટલે એક અપેક્ષાએ આપણી માટે દુઃખનો પ્રસંગ પણ છે, અને એક અપેક્ષાએ, બીજી અપેક્ષા, બીજો એંગલ, આપણી માટે સુખનો પ્રસંગ પણ છે, આનંદનો પ્રસંગ પણ છે. કેમ? કારણ કે જે અનાદિકાળથી જન્મ મરણ કરીને જે જીવ ભટકી રહ્યો હતો, એ જીવ આજે અરિહંત દશાનો પણ વ્યય કરીને સાદી અનંતકાળ સુધી એ જીવ આજે સિદ્ધાલયમાં જઈને બિરાજમાન થઈ ગયો. જન્મ મરણ અંત આવી ગયા જન્મ મરણના, અને જીવ હવે સુખને ભોગવવા માટે હવે સિદ્ધ થઈ ગયા. તો સુખનો પ્રસંગ પણ છે. બટ ટુ બી સેલ્ફિશ આપણને દુઃખ તો થાય ને કે આપણે આવીએ અને કાંઈ નહીં, કાંઈ પ્રોગ્રામ નહીં, કાંઈ નહીં, એટલે સમજાય છે. પન 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 હવે આપણું જેવી રીતના કોઈ વડીલ વયા જાય તો હવે જે જીવ બીજા હોય ને ઘરના એની જવાબદારી વધી જાય. એવી રીતના ધર્મ પિતા વયા ગયા, ધર્મ પિતા વયા ગયા, પરંતુ જીનવાણી માતા આપણી પાસે છે. માતા આજે પણ છે અને હવે આપણી જવાબદારી હવે વધારે છે કે આપણે એ માર્ગ જે કહી ગયા, જે સિદ્ધાંત કહી ગયા, જે આત્મા અને શરીરનું ભિન્ન સ્વરૂપ બતાવી ગયા, જે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ બતાવી ગયા, જે ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ બતાવી ગયા, આ બધા નામ બોલું છું કારણ કે આ બધા વિષય આપણે ભણવાના છે, જે નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ બતાવી ગયા, જે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ બતાવી ગયા, જે અણુ અણુ કણ કણ અને જન જનની સ્વતંત્રતાનું સ્વરૂપ બતાવી ગયા, એવા મહાવીર ભગવાન જે વારસો છોડી ગયા, હવે આપણે એને સંભાળવાનો છે અને આપણે એને આગળ વધારવાનો, આપણા જીવનમાં આપણે સિદ્ધાંતો ઉતારવાના છે, તો ખરી રીતે આપણે આજનો દિવસ મનાય. આપણે પંથ પર, આપણે પાથ પર ચાલવાનું છે. અગર આપણને જન્મ મરણથી રહિત થવું હોય તો પોઈન્ટ સમજાય છે, અગર આપણને આ બધા કૂતરા બિલાડા હાથી ઘોડા આ બધા ભવમાં ન જવું હોય, નરક નિગોદમાં ન જવું હોય અને સાચા સુખની પ્રાપ્તિ કરવી હોય તો આ જે સિદ્ધાંત કહી ગયા એને આપણે આપણા જીવનમાં ઉત, અને બે મુખ્ય સિદ્ધાંત મહાવીર ભગવાનના બે નહીં ત્રણ, આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ વર્ડ્સ, એના ઉપર આપણે વાત કરશું. અપરિગ્રહ, અહિંસા અને અનેકાંત, થ્રી એઝ ઓફ જૈનિઝમ. ત્રણ એ કયા કયા? ત્રણ એ જલ્દી અહિંસા પહેલા લખો. અહિંસા, હવે અહિંસાનું સ્વરૂપ આપણે સમજીએ છીએ નહીં, એકદમ ડિફરન્ટ છે આમાં. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત, આ ત્રણ સિદ્ધાંત. ઘણું બધું અમધ્વનીમાં આવ્યું, પણ એને આપણે આ ત્રણમાં ડિવાઈડ કરી શકીએ. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે, આત્મા શરીરનું કંઈક કરી શકતો નથી, ઘણા બધા એમાં સિદ્ધાંતો આવી જાય છે. તો આ પ્રમાણે આજના દિવસે આપણે થોડીક ચર્ચા, થોડી ઘણી બધી થઈ ગઈ, કદાચ થોડું ઓવર સમજાયું, બરાબર, એકદમ ઇન્ફોર્મેશન બધાને મળી, બરાબર, આખું જીવન આપણને ખ્યાલમાં આવવું જોઈએ. તો આ રીતે આપણે થોડીક ચર્ચા આ પર્વની કરી, આપણા બધાના જીવનમાં મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવી મંગલ ભાવ. કોઈને કઈ ક્વેશ્ચન છે તો જરૂરથી પૂછી શકો છો 5 મિનિટ્સમાં, અધરવાઇઝ તમે લખીને પણ આપી શકો છો, તો આપણે નેક્સ્ટ સેશન્સમાં પણ ડિસ્કસ. આજના ટોપિક સંબંધી રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હોય તો યુ ઓલ કેન આસ્ક. ઘરે જઈને કોઈ ક્વેશ્ચન આવે તો યુ ઓલ કેન, તમારે ઓલું ફોર્મ આવે છે એમાં યુ ઓલ કેન ફિલ એન્ડ ગીવ ઇટ ટુ બિજોલીબેન, તો એ મને આવી જશે. તો બરાબર, સમ્યક દર્શન પછીની મુનિદશા એ સાચી મુનિદશા. સમ્યક દર્શન વગર આપણે અનંતવાર મુનિ બન્યા એવા છે, પણ એ સાચી મુનિદશા નથી. એટલે જ પહેલા આપણે ક્રમ લીધો, સમ્યક દર્શન, વ્રતિ, શ્રાવક. સમ્યક દર્શન પછી શ્રાવક સાચો, સમ્યક દર્શન પછી જ મુનિ સાચા. તો સમ્યક દર્શન વગર તો ન વ્રત સાચા, ન મુનિ અવસ્થા સાચી. હા બોલો. સોરી, હા એ જે સ્ટોરી છે હવે નેક્સ્ટ ટાઈમ લેશું. એ સાત સાત એમનું સાત સાત ફ્લોરનું મહેલ હતો મહાવીર ભગવાન યુવાન અવસ્થામાં, એની બહુ સરસ સ્ટોરી છે, આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. હા સોરી સોરી, શું પ્રશ્ન છે? આઈ થિંક 6 ફૂટનો એક ધનુષ છે, તો પણ હું કન્ફર્મ કરીને તમને કહી દઈશ, બટ ઇટ ઇઝ હ્યુજ. હા, 24 તીર્થંકર, પછી 9 બલભદ્ર, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 12 ચક્રવર્તી, 24, 12, 9, 9, 9, 9, 9, 9. હા, ધીસ 63 આર ડિફરન્ટ ઓનલી. ધીસ 63, નો, ધીસ 63 આ શલાખા પુરુષ, એ લોકો તો બધા મોક્ષે જશે જ, પણ હું તો કહું છું એક તીર્થંકર હોય એ આપણા જેવા સામાન્ય જીવોને સાથે મોક્ષે, જે ગુરુદેવ છે તો એકલા મોક્ષે નહીં જાય, આપણા જેવા ઘણા જીવોને મોક્ષે લઈને જશે. સમજાયું? એકવાર કરજો, ટોટલ 24 + 12 + 9, 9, 9 = 63 થાય છે ને? હા બસ. તો 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ અને 9 બલભદ્ર. નારાયણ, પ્રતિનારાયણ, બલભદ્ર, રામચંદ્રજી, રામ, લક્ષ્મણ અને રાવણ. હને રામ, લક્ષ્મણ ને રાવણ, રામચંદ્રજી હતા બલભદ્ર, લક્ષ્મણ નારાયણ અને રાવણનો જીવ પ્રતિનારાયણ. તો એવા રાવણ જેવા પ્રતિનારાયણ 9 થાય, લક્ષ્મણ જેવા નારાયણ 9 થાય અને રામચંદ્રજી જેવા બળભદ્ર 9. 63માં ઇન ટોટલ 4th આરામાં. તો રામ, લક્ષ્મણ અને રાવણ, અને એમાં જે બલભદ્ર અને નારાયણ હોય, રામ અને લક્ષ્મણ એ બે ભાઈઓ જ હોય, અને રાવણ હોય એ પ્રતિનારાયણ, પ્રતિનારાયણનો વધ નારાયણના હાથે જ થાય. સો ઇટ ઇઝ લાઈક ધેટ. તો 9, 9, 9, 12 અને 24 60 થઈ ગયા ને? હા, બરાબર. હા, કૃષ્ણ એવી રીતના જોડકું, કૃષ્ણ નું પણ આખું એ જોડકું છે. હા, આર્યખંડ છે ને, જો એ પણ બધું આર્યખંડ જ છે. હવે આ બધું બધું આપણે એને અનાર્ય કહે છે, પણ જે યુએસ, યુરોપ, આ બધું આર્યખંડ જ છે. ત્યાંથી પણ મોક્ષે ગયા છે, ત્યાંથી પણ મોક્ષે ગયા છે. હમણાં આપણને નથી ખબર, આપણને એની હિસ્ટ્રી નથી ખબર, પણ ત્યાંથી પણ જીવો મોક્ષે ગયા છે. ઢાઈ દ્વીપ, અઢી દ્વીપમાં, અઢી દ્વીપ, આમ તમે તમે યુરોપ અમેરિકાની વાત કરો છો, હું તમને એનાથી આગળ કહું છું. અઢી દ્વીપ, આપણે પહેલો દ્વીપ લીધો ને, જંબુ દ્વીપ, બરાબર, એના પછી આવશે વોટર, એના પછી પાછો દ્વીપ આવશે સેકન્ડ દ્વીપ, અને એના પછી પાછું વોટર આવશે, એના પછી પાછો હાફ દ્વીપ આવશે. હાફ દ્વીપ સમજાય છે, એ ટુ એના હાફ દ્વીપમાંથી કોઈ એવી જગ્યા નથી કે જ્યાંથી જીવ મોક્ષે ન ગયા. સમજાય છે? હા, એની ચર્ચા કરશું, પણ એકચ્યુઅલી વાત આમ છે. ચલો બોલો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ સકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ વંદના શત બાર. બોલો ને, કાન મેં નિત્ય બોધિની દ્વાદશાંગી જિન વાણી માત નો, બોલો, મહાવીર ભગવાન ના નિર્વાણ મહોત્સવ નો.